માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટી સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થતું નથી. અને જે ભગવાનના સુખનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતન થાય છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, ઉપરીકીઓ મહિમા તો જાણીએ છીએ તો અખંડ ચિંતન કેમ નથી થતું? ભક્તજનો, આ સ્વામી દયા કરીને પ્રશ્ન પૂછ્યો છે આપણા માટે કે જીવને અખંડ ચિંતન કેમ થતું નથી. બાકી બ્રહ્માનંદ સ્વામીને મહારાજનું અખંડ ચિંતન નહોતું થતું, આવો જો સંકલ્પ કરીએ તો આપણને બહુ મોટો દોષ લાગે. કારણ કે સ્વામીના કીર્તનની પંક્તિ છે, હું તો ખુલ્લી આંખે ઉર્ધ્વ રેખા દેખું રે, વીંચવી નથી પડતી એને, હું તો ખુલ્લી આંખે ઉર્ધ્વ રેખા દેખું રે. અખંડ મહારાજને ધારી રહ્યા હતા, અખંડ માટે એને માટે આ પ્રશ્ન નથી. પણ આપણા જેવા પામર જીવાત્માને કેમ અખંડ વૃત્તિ નથી રહેતી એને માટે સ્વામી પ્રશ્ન કર્યો છે. ભક્તજનો, બધાને પામર એનો સમજવા, કેમ સમજવું ખબર છે? હું પામર છું, બાકી આ બધાએ તો ભગવાનના મહામુક્તો છે એમ સમજવું તો જ મહિમા ટકશે. મહારાજે દયા જ્યારે કરીને ત્યારે બ્રહ્માનંદ સ્વામી કેવળ મારા માટે પ્રશ્ન પૂછો સ્વામીએ કે મહારાજ આ જીવને કેમ અખંડ વૃત્તિ નથી રહેતી એમ સમજવું, શું કામ નથી રહેતી? તો કારણ બતાવ્યા. પેલું એ બતાવ્યું, શ્રદ્ધામાં ખોટ છે, શ્રદ્ધા ઓછી છે. શ્રદ્ધા કોને કહેવાય? તો એ મૂર્તિ અખંડ ધારવાની તીવ્રતા, તીવ્રતાને કહેવાય શ્રદ્ધા. એની તીવ્રતા જ ઓછી છે, એને પામવાની તાલાવેલી જ ઓછી. તાલાવેલીનો અભાવ, એનું નામ શ્રદ્ધાનો અભાવ. એક કારણ તાલાવેલી ઓછી છે. અને બીજું કારણ બતાવ્યું કે શ્રદ્ધા ઓછી હોય તેટલું મહાત્મ્ય જાણ્યા પણ ઓછેપ હોય, મહિમા જાણ્યો નથી એટલે શ્રદ્ધા જાગતી નથી. સ્વામી વાતોમાં લખ્યું કે કોઈ કેમ કીધો હોય સવારમાં વહેલા તમને 500 રૂપિયા આપવામાં આવશે ફલાણ જગ્યાએ તમે જાઓ તો સ્વામી કહે કે એને ઊંઘમાંથી ઉઠાડવો પડે નહીં, ઓટોમેટિક ઉઠી જાય. અને એ વખતે કોઈ કેમ કહે તું રોકાઈ જા, તને 10 રૂપિયા આપું અને 1.5 કિલો જલેબી આપું, તો સ્વામી કહે તો દુશ્મન જેવો લાગે. કારણ કે 500 રૂપિયાને મહિમાને સમજાણો છે એટલે તાલાવેલી જાગી, જાગવું પડ્યું નહીં, જગાઈ ગયું. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા જ્યારે સમજાય જાય ત્યારે ત્વરા કરવી ન પડે થઈ જાય છે. અને મહિમામાં ફેર છે એટલો નિશ્ચયમાં પણ ફેર છે. આપણે નિશ્ચય ઘણો કહીએ છીએ પણ જેટલી મહારાજમાંથી વૃત્તિ તૂટે છે એટલો હજી આપણા નિશ્ચયમાં પણ ફેર છે. જે દાડે સંપૂર્ણ નિશ્ચય થઈ જશે તે દિવસે સંપૂર્ણ મહારાજની અંદર ઓતપ્રોત થઈ જવાશે. હું ને મારો ઠાકર જગત બધું કાણું, મારો ઠાકર બેઠો પારણે હું દોરી તાણું, એવી સ્થિતિ નિર્માણ થશે. જ્યારે સંપૂર્ણ નિશ્ચય થશે ત્યારે સંપૂર્ણ મહિમા સમજાશે અને ત્યારે તેલ ધારાવર્ત વૃત્તિ ખડી થશે. અને આટલો મહિમા સમજાણા પછી ભગવાનનો ભક્ત હંમેશા પરમાત્માનો દાસ જ રહે છે. આ ભક્તની કેવી સ્થિતિ થશે? તો કે હર્ષોક થકી પર થઈ જશે, પંચ વિષયનો લીધો લેવાશે નહીં અને બધું એને સમકક્ષ વર્તશે. આવી સ્થિતિ પામ્યા પછી પણ એ પુરુષોત્તમ નારાયણનો તો દાસ જ રહેશે. કારણ કે સ્વામી સેવકનો નાતો કોઈ દાડો તૂટતો નથી એમ મહારાજે સારંગપુરના 17મા વચનામૃતમાં બતાવ્યું. કારણ કે ભક્ત એમ સમજે છે, હું પુરુષોત્તમ નારાયણને જેટલા મોટા સમજતો હતો એવી મોટી તેણે મને આપી તો પોતે તો અપાર અપાર જ રહે છે. અને મહિમા સમજાય છે ત્યારે વિષયમાંથી પાછું વળાય છે એમ મહારાજે 45ના પહેલા વચનામૃતમાં કીધું. ઉત્તમમાં ઉત્તમ જે પંચ વિષય ઉત્તરતા કરતા અથવા તો ઉત્તરતા કરતા, ઉત્તરતા ક્યારે થઈ જશે? તો કે પરમાત્માનો સંપૂર્ણ મહિમા સમજાશે ત્યારે, એ સુખમાં વૃત્તિ જ્યારે પહોંચશે ત્યારે. માટે અહીંયા મહારાજ એ વાત બતાવે છે કે જ્યારે સંપૂર્ણ જીવને મહિમા સમજાય જાય પુરુષોત્તમ નારાયણનો તે વખતે એને વૃત્તિ રાખવી બહુ જ સહજ થઈ જશે. પ્રેમાનંદ સ્વામી લખ્યું, હમ તો એક સહજાનંદ ચરણ કે ઉપાસી, અમે તો એક સહજાનંદ સ્વામીના ચરણના ઉપાસી છીએ. હમ તો સહજાનંદ રૂપ કે મતવારે, મતવારે શબ્દ તમે અર્થ કર્યો કોઈ દાડો? આમ તો એક સહજાનંદ રૂપ કે મતવારે, મતવારે એટલે ગાંડો થાય. લો સ્વામી કે હું તો આની પાછળ ગાંડો થયો છું, આની પાછળ પાગલ થઈ ગયો છું. એ પાગલ ક્યારે થવાનું છે? આવો મહિમા કીધો એવું સમજાણો હશે ત્યારે. ભાવે કોઈ સુંદર કહો, ભાવે કોઈ કારે, મને કોઈ સારો કહો, કોઈ નબળો કહો, પણ હવે મારી દ્રષ્ટિ આ પુરુષોત્તમ નારાયણને મૂકીને અન્ય કોઈ જગ્યાએ જવા માટે તૈયાર જ નથી. જે દિવસે સંપૂર્ણ મહિમા સમજાઈ જશે તે દિવસે પુરુષોત્તમ નારાયણને મૂકી અને વૃત્તિ અન્ય કોઈ જગ્યાએ નહીં જ જાય. એ પછી વૃત્તિ હરેળી થઈ જાહે. હરેળી એમ તમને નહીં ખબર પડે. હરેડું કોને કહેવાય ખબર? આપણે ઇન્ડિયામાં ઘાસ ચારો કે એવું કંઈ વાયું હોય, પછી અમુક રેઢિયાર ઢોર હોય, રેઢિયાર ઢોર જેનો કોઈ માલિક ન હોય એને રેઢિયાર કહેવાય. પછી એ ઢોર, એ પશુઓ પેલા ઘાસ ચારામાં રસકામાં એની અંદર ઘૂસી જાય અને મારીને કાઢી મૂકે ને એક બાજુ બીજી બાજુ જ ઘૂસી જાય. પછી લોકો શું કે આ હરેડું થઈ ગયું છે એમ, એના વિના રહી જ ન શકે. એમ પુરુષોત્તમ નારાયણનો જેમ છે મહિમા, જે દાડે સમજાઈ જશે તે દાડે આપણી વૃત્તિઓ પણ એ પુરુષોત્તમ નારાયણમાં હરેડી થઈ જશે, હરેડી થઈ જશે. અને જે દિવસે વૃત્તિઓ હરેડી થશે તે દિવસે મોજની ખબર પડશે કે હા મને શું મળ્યું છે. ભક્તજનો, પુરુષોત્તમ નારાયણ કેવા મોટા મળ્યા છે, એનું સુખ શું છે? આ તો ખાલી આપણે સેમ્પલ જોઈએ, સેમ્પલ. મુદા માલની વાત તો કોઈક અલૌકિક છે. એ મુદો જે દિવસે હાથમાં આવી જશે તે દિવસે માલામાલ થઈ જશો, કંગાલ પણ તમામ જતું રહેશે. માટે ભગવાનનો ભક્ત એ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને સંપૂર્ણ સમજવા માટે પ્રયાસ કરે. જેમ જેમ સમજાશે તેમ તેમ એ સ્વરૂપની અંદર વૃત્તિઓ ગાંડી થઈને વળગી જશે. અને પછી દુનિયા સારી કહે યા તો નરસી કહે, એની સાથે એને મતલબ જરાય કે નહીં રહે, એવી સ્થિતિ થશે. એવી રીતે મહારાજે અહીંયા અખંડ વૃત્તિ કેમ રહે એ બાબતમાં મધ્યનું ચોથું વચનામૃત કહી અને વચનામૃતને પૂર્ણ કર્યું. વચનામૃત રૂપી સાગરમાંથી આપણે કંઈક આચમન કરવાનો પ્રયાસ કરતા હતા. પણ મહારાજે જેમ સારંગપુરના સત્રમાં વચનામૃતમાં કીધું, સાગર તો અથાગ છે, જેની ચાંચમાં જેટલી શક્તિ એટલું પાણી પીએ, એમાં વચનામૃતિ ગ્રંથ મહારાજના અમૃત વચન એ તો સાગર છે. જેટલી શક્તિ આપણી ચાંચમાં હશે એટલું એ સમજાશે. પણ મહારાજનો આ ગ્રંથમાં એક આશીર્વાદ છે કે વારંવાર કોઈ આને વાંચશે તો આપોઆપ એને આના અર્થો સમજાશે. અમે હૃદયમાં વાસ કરી જશું એ વાતને સમજી શકશે. આ ગ્રંથમાં પોતાની બુદ્ધિ કદી કામ લાગતી નથી, મહારાજને આપેલી બુદ્ધિ કામ લાગે તો જ આ ગ્રંથ સમજાય તેમ છે. માટે મહારાજના ચરણારવિંદમાં વારંવાર પ્રાર્થના કરીએ, હે મહારાજ તમારી વાણી તમે સમજાવો. આપણે કાલે 4 વચનામૃત પૂરા કર્યા હતા, આજે આપણે હવે 5મું વચનામૃત સમજીએ. સંવત 1878 ના શ્રાવણ સુધી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાંકળો નખાને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી. અને મુનિ તાલ મૃદંગ લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ નેત્રકમલની સાને કરીને તે કીર્તન રખાવીને બોલ્યા, જે સર્વે સાંભળો, એક વાત કરીએ છીએ, જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો અને બીજું શિબિર પણ રાખવું. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ વૃદ્ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહીં. અને જો રાંકની સ્ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તો પણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચડે જ નહીં. એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિશે રાખવો અને પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તે ઠેકાણે કાયર થઈને ગળી જવું નહીં, અતિશય શુરવીર થઈને જવાબ દેવો, પણ પાજી પડાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવવું નહીં, એવી રીતે શુરવીરપણું રાખવું. અને લોકમાં એમ કહે છે જે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે નારદ સનકાદિક ને ધ્રુવ પ્રહલાદાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. અને જે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજે જન્મે જાતો જરૂર વિમુખ થશે. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને જરૂર ભગવદીનો પક્ષ રાખ્યો જોઈએ અને વિમુખનો પક્ષ ત્યાગ્યો જોઈએ. આ મારી વાર્તાને સર્વે અતિ દ્રઢ કરીને રાખજો. મધ્યનું પાંચમું વચન છે. મહારાજે કીર્તન ભક્તિને બહુ જ મહત્તા આપી છે, પણ એના કરતાય કથા વાર્તાને બે ડગલા મહારાજે આગળ મહત્તા આપી છે. કીર્તન ભક્તિથી પરમાત્માના સ્વરૂપમાં હેત થાય છે, પ્રીત બંધાય છે, અને કથા વાર્તાથી જ્ઞાન થાય છે. મહારાજ કે પ્રેમી કરતા એ જ્ઞાની શ્રેષ્ઠ છે. કીર્તન ભક્તિ ચાલતી જ મહારાજ એને રોકી, મહારાજ કે રાખો કથા વાર્તા કહીએ. આ પાંચમા વચનામૃતમાં મહારાજે બે વસ્તુ બતાવી કે જેને ભગવાન રાજી કરવા હોય, ભગવાનને પામવું હોય, અને બેમાંથી એક વસ્તુ તો જરૂર દ્રઢ કરવી. કઈ બે વસ્તુ? તો કે કાં તો પતિવ્રતાનો ધર્મ દ્રઢ કરવો અને કાં તો શુરવીરપણું રાખવું. આ બે વસ્તુમાં એવો જબરજસ્ત ગુણ છે કે મુમુક્ષને જે જગ્યાએ નિષ્ઠા બંધાણી હોય એ જગ્યાએથી કોઈની શક્તિ નથી કે તોડાવી શકે. આ બેમાંથી એકી ગુણ જો ન હોય તો એ ઘણો મોટો કહેવાતો હોય, ઘણો સારો કહેવાતો હોય, તેમ છતાંય પોતે જે જગ્યાએ નિષ્ઠા બાંધી છે એ જગ્યાએથી કોઈક શાસ્ત્ર યા તો કોઈ બુદ્ધિજીવી વ્યક્તિ એ નિષ્ઠાને તોડાવી નાખશે. અને એવા સંપ્રદાયમાં ઘણા બધા દાખલાઓ બન્યા છે. તમને કહું તો જૂનાગઢ દેશમાં જેમ સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામીએ રાત્રિ દિવસ કથા વાર્તાનો ધોધ વહેવડાવી અને ઉપાસના ધરવી હતી, એટલી જોરદાર સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીએ વડતાલમાં ઉપાસના ધરવી હતી. રાત્રે જગાડી જગાડી અને સંતોને મહારાજ કેવા છે, મહારાજ કેવા છે, એ વાતને બહુ સ્પષ્ટપણે સ્વામી સમજાવી હતી. પરંતુ કાળાંતરે એ જ દેશમાં એક વિદ્વાન સાધુ થયા. અને એમને એક બીજા વિદ્વાનનો યોગ થયો જેન પાસે ભણતા હતા. અને એ પરોક્ષના ઉપાસક હતા, કાયમ એના શબ્દો પડતા રહ્યા.
પ્રથમ તો આ શાસ્ત્રીને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા હતી, પરંતુ કાયમ શબ્દો પડ્યા, અને કાયમ શબ્દો પડ્યા પ્રણામી આવ્યું, એક દાડો એની નિષ્ઠા તૂટી ગઈ અને બધા જ અવતારને એક સરખા સમજવા માંડ્યા, જેને કારણે પોતાની નિષ્ઠા તો તૂટી, પોતે વિદ્વાન હતા તો બીજા હજારો નિષ્ઠા તોડી નાખી, વડતાલ દેશમાં તો તોડી પણ અન્ય જગ્યાએ પણ એના છાંટા ઉડ્યા, અને જે સ્થાનોમાં ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા ધરબાયેલી હતી એવા સ્થાનોના મોટા મોટાને પણ એણે નિષ્ઠા તોડાવી નાખી, જેનું પરિણામ આજે પ્રત્યક્ષ દેખાય છે. જ્યાં નિષ્ઠા તૂટી, નિષ્ઠા તૂટે પછી બીજું હાજું હોય ને તોય તૂટી જાય, નિયમ ધર્મ આદિક તો નિષ્ઠા તૂટતાની સાથે જરૂર તૂટી જાય. ટ્રેન ચાલી જાય તેમ ટ્રેનનું એન્જિન બંધ પડી જાય, વાતને સમજો, ટ્રેનનું એન્જિન બંધ પડી જાય પછી ડબ્બા શું કરે? કો ડબ્બા કામના છે, ઉપયોગી છે, મુસાફરને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે ડબ્બા એસ આરામ બધું કરાવે છે, પણ એ સારા દેખાય છે ક્યાં સુધી, એ કામ લાગે ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એન્જિન બરાબર હોય. એમ ભક્તજનો બહુ સ્પષ્ટ સમજ્યો, કલ્યાણની બાબતમાં બધા સાધનો કામ લાગે છે, સારા છે, જીવને સુખ કરે છે, પણ એ બધા ડબ્બાને સ્થાને છે, એન્જિનને સ્થાને તો ભગવાન સ્વામિનારાયણની ઉપાસના છે. ઉપાસના જ્યારે તૂટી ગઈ, એન્જિન જ્યારે ફેલ થઈ ગયું, ત્યારે ડબ્બા તો આપોઆપ ગમે તે સ્થાને છે, ત્યાં પડ્યા રહેશે, એની કોઈ કિંમત નથી. એમ એક શાસ્ત્રની ઉપાસના તૂટતાની સાથે એ સ્થાનની ઉપાસના તેણે તોડી નાખી, પણ સાથે સાથે અન્ય સ્થાનોની ઉપાસના પણ તોડી નાખી, અને પોતે બુદ્ધિશાળી હતા, ડબ્બા ઉપર ઘા ન કર્યો, અન્ય સ્થાનના એન્જિન ઉપર ઘા કરી અને અન્ય સ્થાનની ઉપાસના તોડી છે, અને પરિણામે અનેક સ્થાનોમાં ઉપાસનામાં ચેલભેળ થઈ ગઈ. પણ એનું કારણ શું? તો કે આ બે ગુણ એને દ્રઢ નહોતા કર્યા. કયા? પતિવ્રતાપણું અને બીજું શૂરવીરપણું. આ બે અંગ જો એને દ્રઢ પહેલેથી કરી રાખ્યા હોત તો એને જે દિવસે એમ કહેનારો મળ્યો સ્વામિનારાયણ એ સર્વોપરી ભગવાન નથી, બધા હરખા જ છે, એમ જે દાડે શબ્દ પડ્યા તે દાડે શિવિર જો હોત તો એમ કહેતા હાલી શું મળ્યો એતો થા, મારે તારું શાસ્ત્ર નથી ભણવું, એમ જો શિવિર હોત તો, અને કાં તો જો પતિવ્રતાની ભક્તિ હોત તો એમ કે તારા શબ્દ તારી પાસે રાખ, તારા મનમાં એમ છે અમારા ઈષ્ટદેવ સર્વોપરી, તારા માટે સર્વોપરી ગમે એટલા સર્વોપરી, પણ મારા ઈષ્ટદેવ તો મારા માટે જે છે સર્વોપરી છે, એમાં હું ફેરફાર કરવા માંગતો નથી. આ બે માંથી એક અંગ જો હોત તો આ સંપ્રદાયનું ઘણું ઊંચું લેવલ આવ્યું હોત. ઘણી ફેરી આપણે આ સર્વોપરીપણાની વાતો કરીએ ને ત્યારે લોકો એમ કે સ્વામી જવા દો ને વાત, હવે વારે વારે એની એ પણ ભક્તજનો કલ્યાણનો બહુ જ મુખ્ય મુદ્દો છે ઉપાસના. શ્રીજી મહારાજ પોતે એવું બોલ્યા, હે સંતો, સત્સંગ કરાવવા નિમિત્તે કંઈક ઉપાધિ આવે તો ઉપાધિને સહન કરીને પણ તમે સત્સંગ કરાવજો. કઈ ઉપાધિ? ક્યારે ઉપાધિ આવે? આ ઉપાધિ સમજાય? બાકી તો બેઠા તમે લીલા ચરિત્રોનું ગાન કરો, કોણ તમને કહેનાર છે ક્ષમતે બંધ કરો? કોણ કે કહો? પણ જયારે મહારાજનું સ્વરૂપ જેવું છે એવું સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે જરૂર કોઈક ફેરી ઉપાધિ પ્રગટ થાય. પણ મહારાજ કે તમે ડરશો નહીં, ઉપાધિને સહન કરીને પણ આ સ્વરૂપ તમે સમજાયો છો એમાં મારો સંપૂર્ણ રાજીપો છે. મહારાજ અહીં કેવું કહે, જો પતિવ્રતા નારી હોય, મહારાજ કે એનો પતિ ગમે તેવો હોય, વૃદ્ધ હોય, રોગી હોય, ગમે તેવો હોય, તો એની એની વિશેષ નિષ્ઠા હોય. અન્ય પુરુષ ગમે તેવો રાજવી હોય, તવંગર હોય, તોય પણ એની વિશેને જરા કે હેત ન થાય, અને જો થાય તો એનું પતિવ્રતાપણું જાય. તમે કલ્પના કરો, કે આ દુનિયાનો એક પુરુષ જેની કોઈ વેલ્યુશન નથી, શું કિંમત એની? કહો, બહાર જાહેરમાં હરાજી મૂક્યો હોય ને તો 500 પાઉન્ડ કોઈ આપે નહીં એવો હોય, પણ એની પત્ની એની વિશે જો પતિવ્રતતા પણ રાખે છે તો એની બહુ જ મોટી મહત્તા છે, બહુ જ મોટી મહત્તા છે. અને સામે તવંગર છે એની વિશે પણ એને મન ડોલવા દેવાનું નથી. ક્યારેક ક્યારેક તો આપણા મનમાં એમ થાય કે ધન્યવાદ તો એને છે, કોને? સંત તુલસીદાસને, હનુમાનજીને. શું કામ હું ધન્યવાદ આપું છું ખબર છે તમને? એને સામે તવંગરપણું દેખાણો તેમ છતાં એની પતિવ્રતાની ભક્તિ ડોલી નહીં. તવંગરપણું દેખાણો સંત તુલસીદાસને શ્રી કૃષ્ણ ભગવાનને દર્શન આપ્યા. તુલસીદાસના મોઢામાંથી શબ્દ નીકળ્યા, તુલસી મસ્તક તબ ઝુકે જબ કર લિયો ધનુષ બાણ. આ તુલસીદાસનું મસ્તક તો ત્યારે ઝુકે જ્યારે તમારા હાથમાં ધનુષ બાણ હોય. તમે કલ્પના કરો, રામ અવતાર કરતા કૃષ્ણ અવતાર શ્રેષ્ઠ હતો. તવંગરતા અમે, સમજાય છે તમને? તોય તુલસીદાસ ઝુક્યા નહીં, એની પતિવ્રતતા ભક્તિને ધન્યવાદ છે. હું કેવળ પતિવ્રતતા ભક્તિને ધન્યવાદ આપો છો, સમજણને નહીં. બરાબર સમજવા પ્રયાસ કરજો. હનુમાનજીને ધન્યવાદ છે એની પતિવ્રતતાની ભક્તિને, કે એને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મળ્યા, સેવા કરી બધું કર્યું પણ પોતાની નિષ્ઠા ન બદલાવી. તવંગર સામે મળ્યા, સમજાય છે? તવંગર મળ્યા તો એની નિષ્ઠાને બદલાવી નહીં. અને ક્યારેક ક્યારેક કંઠે બાંધનાર, તિલક ચાંદલો કરનાર અને ભગવ વસ્ત્ર ધારણ કરનારના ઉપર આપણા હૃદયમાં દયા આવી જાય કે આને તવંગર મળ્યા, સમજાય છે તમને? તવંગર મળ્યા અને મન આનું બીજે ડોલે. આપણી સ્થિતિ તો કેવી કહેવાય? આજ આપણે ભગવાન સ્વામિનારાયણની સંપૂર્ણ નિષ્ઠાને જો દ્રઢ ન કરીએ તો આપણી સ્થિતિ તો ભર્તુહરિની પત્ની પિંગલા જેવી કહેવાય. ભર્તુહરિ જેવો ભરથાર મળ્યો એને મૂકી અને પેલા અશ્વપાલની સાથે પ્રીત બાંધી, સમજાય છે? ભર્તુહરિ જેવો ભરથાર એનો ત્યાગ કરી અને એક અશ્વપાલની સાથે પ્રીત બાંધી. એમ આજ આપણને ભર્તુહરિ ભરથાર મળ્યા છે, અન્ય તમામ તો પિંગલાઈ જ્યાં પ્રીત બાંધી એ સ્થાને છે. અને આજ આપણે ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠામાં ફેરફાર કરી અન્ય જગ્યાએ જો નિષ્ઠા બંધાય તો આપણે તો દયાને જનક છીએ. અને તો મહારાજ કેવું કહે છે કે કંગાલની પત્ની હોય તો તવંગરમાં મન ન ડોલે, આપણે તો તવંગરની પત્ની છીએ, સમજાય છે? અને કંગાલમાં મન ડોલી જાય, કમાલ છે. કેટલો પાયો આપણો કાચો કહેવાય, જો ડોલે તો, ન ડોલે તો ધન્યવાદને પાત્ર છે. હજી કોઈને ફરક રહી જાય તો કહી દઉં, હનુમાનજીની પતિવ્રતતા ભક્તિને મેં ધન્યવાદ આપ્યા, સમજણને નહીં, કારણ કે નિર્ગુદા સમય સમજણને ના પાડી દીધી. દુનિયા ભલે બુદ્ધિશાળી કે, પણ નિર્ગુણદાસમ કે મને બુદ્ધિશાળી ન જણાના. જો બુદ્ધિશાળી હોત તો ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં યા હોમ થઈ ચૂક્યા હોત. માટે હું બુદ્ધિશાળી નિર્ગુણદાસમ કે હું નથી ગણતો. પણ એની પતિવ્રતા ભક્તિને ધન્યવાદ છે. જાજો ન સમજી તેટલું તો સમજ, એના જેવી પતિવ્રતા ભક્તિ તો કેળવવી ભગવાન સ્વામિનારાયણમાં આપણે, આપણે એના છીએ. અહીંયા મહારાજ સરસ વાત બતાવે મહારાજ કે આવી પતિવ્રતા ભક્તિ જેને હોય એને પોતાના ઈષ્ટ સ્વરૂપમાંથી કદી પણ મન ચલાયમાન થાય નહીં. આમાંથી એક મુદ્દો ભગવાનનો ભક્ત બહુ સ્પષ્ટ સમજે. કયો મુદ્દો? જો કે આ તો મંદિરની સભા છે એટલે બહુ બીજો પ્રશ્ન નથી ઉઠતો, નહીં તો પ્રશ્ન ઉઠે. કયો ઉઠે? જેનો કોઈનો આશ્રિત, ભગવાન શ્રી હરિ સિવાય અન્યનો આશ્રિત અહીંયા બેઠો હોય તો એ પણ મનમાં નક્કી કરી નાખે કે આપણે પતિવ્રતાની ભક્તિ કેળવી છે, બરાબર છે, આપણને ગમે એવો તવંગર મળે તો અમે ફેરફાર ન કરવો. સમય ભગવાન સમજાઈ ગયું સર્વોપરી ભગવાન છે, એથી પર કાંઈ નથી. આપણા આપણે જેને ઈષ્ટ માનીએ છીએ એનાય અવતારી બધી વાત સાચી, પણ આપણી પતિવ્રતાની ભક્તિ મૂકવી નહીં, એવું જો અવળું ઢૂસું ભરાઈ જાય તો નિર્ગુણદાસ સ્વામીના શબ્દ યાદ રાખવા કે એને ડાહ્યો કહેવાય નહીં. અહીંયા તો મહારાજ બહુ સમજવા પ્રયાસ કર્યો ભક્તજનો, અહીંયા મહારાજને આ શબ્દ એટલા માટે લખવા પડ્યા કે મહારાજ જ્યારે પોતાનો સર્વોપરીપણાની વાતો કરે ત્યારે સભામાં બેઠેલા કેટલાકના મનમાં સંકલ્પ ઉઠતા હશે કે શું વાત કરે છે. આવી વાત તો કોઈ દાડો સાંભળી નથી, કોઈ જગ્યાએ વાંચી નથી એમ, અને આવી સર્વોપરી વાતો, આવા કોઈકને પ્રશ્ન ઉઠતા હશે. અને એ વખતે મહારાજ તો અંતર્યામી છે, મહારાજ જાણી જતા હશે કે આ લોકો આ જ્ઞાનને નહીં પચાવી શકે, આ મારે સર્વોપરી જ્ઞાનને આમાંથી કેટલાક એવા બેઠા જે પચાવવા માટે સમર્થ નથી અને નહીં પચાવી શકે, અને મારા સ્વરૂપને જો બરાબર નહીં સમજે તો આના કલ્યાણમાં ફેર પડી જશે. એટલે કલ્યાણમાં ફેર ન પડે, નહીં સમજનારના કલ્યાણમાં ફેર ન પડે એટલે મહારાજ આ મુદ્દો લાવ્યા. કયો મુદ્દો? પતિવ્રતાપણાનો, કે આ લોકો કદાચ મને સર્વોપરી ન સમજી શકે, માનો ઓફકોર્સ ન સમજ્યા, હે, ન સમજી શક્યા, પણ મારે વિશે પતિવ્રતાની ભક્તિ રાખશે અને બસ અમને મળ્યા ઈષ્ટદેવ સર્વ કરતા શ્રેષ્ઠ હોય યા તો ન હોય પણ મારા માટે શ્રેષ્ઠ છે એમ માનીને જો ભક્તિ કરશે તોય પણ મને પામશે, એટલા માટે મહારાજે પતિવ્રતાનો મુદ્દો લખ્યો છે. સમજાય છે? એટલા માટે મહારાજે પતિવ્રતાનો મુદ્દો અહીંયા લખ્યો છે કે કદાચ મને સર્વોપરી ન સમજી શકે પણ અમારે ઈષ્ટદેવ આ છે માટે મારે આની સાથે જ પ્રીત કરાય, બીજે ન કરે, આટલું સમજશે તોય પણ મારા ધામને પામશે, એટલા માટે મહારાજ પતિવ્રતાનો મુદ્દો અહીંયા લાવ્યા છે. નહીં કે પરોક્ષનો ભક્ત કોઈ બેઠો હોય તો એણે પણ સમજી લેવું કે મારે પતિવ્રતાની નિષ્ઠાથી ભગવાનમાં જોડાવું, મારા ઈષ્ટદેવમાં મેં નિષ્ઠા કરી, પતિવ્રતાની ભક્તિ માટે શ્રેષ્ઠ, એવું સમજવું નહીં. આ તો નહીં છૂટકે મહારાજને આ મુદ્દો લખવો પડ્યો, સમજાય છે? નહીં છૂટકે. જ્યારે બધાને હા ન પડી, મહારાજ જે વાત સમજાવવા માંગતા હતા એની બધાને જ્યારે હા ન પડી ત્યારે મહારાજને પતિવ્રતાનો મુદ્દો લાવવો પડ્યો છે. કારણ કે ઉપાસનાની વાત બહુ કઠિન છે. મહારાજ જ્યારે જ્યારે વાત કરે ત્યારે એવું બોલે, મનમાં એમ થાય છે તમને વાત ન કહીએ, પણ મનમાં વળી એમ થાય છે જો નહીં કહીએ તો કાચું રહી જાય છે, અને કહેવા મન થાય છે તો મનમાં સંકલ્પ થાય છે કે રખેન તમે જે નિર્ધાર કર્યો હશે થોડી ઘણી દ્રઢતા કરી એમાંથી પણ પડી જશો, તો જો તમે મધ્યનું 13મું બરાબર મન દઈને વાંચો, પહેલા મારા બહુ સ્પષ્ટ કહી દીધું, હાવ તેજ દેખાય છે અને તેજની વિશે જે મૂર્તિ છે એ મૂર્તિ ના મૂર્તિ એક છે. પણ પછી મહારાજ ફરી વાર પાછા પતિવ્રતાના અંગ જેવી વાત કરી, મહારાજ કે એમ ન મને એટલું તો સમજ્યો એ મૂર્તિને મહારાજ દેખે છે તોય પણ તમારું કલ્યાણ થશે, તોય તમારું કલ્યાણ થશે, એટલું સમજશો તોય તમારું કલ્યાણ થશે. એમ આ પતિવ્રતાની જે વાત કરી છે કોને માટે કરી છે? જેને સંપૂર્ણ નિષ્ઠા નથી બંધાણી એને માટે મહારાજ અહીં પતિવ્રતા અંગની વાત કરી છે. બાકી જેને સંપૂર્ણ વાત સમજાઈ ગઈ એને માટે તો પછી કોઈ સવાલ નથી. એમ સમજાય છે? એનું મન તો કઈ ડોલે તેમ જ નથી જેમ કોઈ રાજવીની પત્ની છે. સ્વરૂપાન રાજવીની પત્ની છે અને સંપૂર્ણપણે એને એમાં જ હેત બંધાણો છે. હવે એને શું કેવું કે તું પેલો જે કામવાળો છે ને એમાં હેત નહીં કરીશ, એને શું કહેવાનું? કહો, એને કહેવાનું આવે જ નહીં. એને સંપૂર્ણ એમાં હેત બંધાઈ ગયું છે, એને સંપૂર્ણ સ્વરૂપ સમજાઈ ગયું છે. પણ સંપૂર્ણપણે સ્વરૂપ ન સમજવામાં આવ્યું હોય, હજુ બરાબર ભગવાનના ભક્તો સમજે, કદાચ કોઈને ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે ને હા ન પડે તો એટલું તો દ્રઢ જરૂર કરજો કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે માટે મારું સંપૂર્ણ સમર્પણ ભાવ એમાં જ હોવો જોઈએ, એટલું સમજશે તોય પણ મહારાજ કે એનું કલ્યાણ થશે. પહેલા મુદ્દા સુધી નહીં પહોંચી શકે તો પણ, પહોંચવાનું તો ત્યાં સુધી જ છે પણ કદાચ કોઈ ન પહોંચી શકે, એનો કાચો રહી ગયો, તોય એ તામા કરશે સંપૂર્ણપણે, તો પણ એ ભગવાન સ્વામિનારાયણના ધામને પામશે. એટલે મારા એક સ્ટેપ અહીંયા જે છેલ્લા સ્ટોપ સુધી નથી પહોંચી શક્યો એના માટે, જેમ આપણે કહો દાદર લાંબો હોય ને એમ વચ્ચે સ્ટેપ કરે, શું કામ કરે ખબર, ગઢા બુઢા હોય ને પગ દુખતા હોય ને બરાબર ચાલી ન શકતા, એને પોરો ખાવા હતું. એ મહારાજની પતિવ્રતાની વાત જે લખી છે એ ગઢા બુઢા પોરો ખાવા માટે લખે છે, બાકી એને સંપૂર્ણ નિષ્ઠા બંધાઈ ગઈ એને માટે પતિવ્રતાની કોઈ વાત નથી. શું અદભુત ભગવાન સ્વામિનારાયણના એક એક વચનમાં રહસ્ય છુપાયેલું છે. પછી મહારાજે બીજી વાત કરી શુરવીરપણાની. શુરવીરપણાની જે વાત કરી ને એ સર્વોપરી ઉપાસના વાળા માટે કરી છે, બરાબર સમજો ભક્તજનો. પહેલું મધ્યમ સ્ટેપ વાળા માટે કરી છે, બીજી જે વાત મહારાજ કરીને જેને સંપૂર્ણ નિષ્ઠા છે એને માટે મહારાજ વાત કરી. મહારાજ કે જેને શુરવીરપણું હોય, જેને સંપૂર્ણ નિષ્ઠા સમજાઈ ગઈ હોય, એને પોતાના ઈષ્ટનું કોઈ ઘસાતું બોલે તો એ ઠેકાણે એ સાંભળી ન લે, એ પાજી પાળાની છાયામાં દબાય નહીં. અને કોણ ન દબાય? જેને સંપૂર્ણ આ પડી ગયું હોય એ ન દબાય, આલી શું મળ્યો છે એમ કહી, બધું સરખું જ છે એમ કે, ત્યારે શું કે, આલી શું મળ્યો છે, ક્યાં ભગવાન સ્વામિનારાયણને ક્યાં અવતારો, વચ્ચે કેટલો ડિફરન્સ. પણ એ કોણ કહી શકે જેને સંપૂર્ણ વાત સમજાણી હોય તે. બાકી પતિવ્રતાના અંગથી જે ભજન કરતો હોય એ એમ જ્યારે કોઈ આકર્ષ્ટ ક્વેશ્ચન કરે, પ્રશ્ન કરે, ત્યારે એમ કે તું એમ સમજતો બરાબર છે પણ મારા માટે તો આ બરાબર છે, એ પતિવ્રતાના અંગવાળાની વાત છે. બાકી જેને સંપૂર્ણ નિષ્ઠા બંધાણી એ તો ચોખ્ખે ચોખ્ખું કહી દે કે ભગવાન સ્વામિનારાયણ જેવા તો એક ભગવાન સ્વામિનારાયણ છે, એવા બીજા કોઈ નથી. નથી ને કહેવાનું છે ને, એને ડર ન લાગે. મારે કીધું ને પાજી પાળાની છે એમ ન દબાય, એ ન દબાય શું કામ ન દબાય, એને ડર ન લાગે. ડર શું કામ ન લાગે, એને સંપૂર્ણ હા પડી ગઈ છે માટે એને ડર લાગે નહીં. દાખલા તરીકે જેની બેંકમાં બેલેન્સ પડેલું હોય 5 લાખ પાઉન્ડનું અને એને પછી 1 લાખ પાઉન્ડનો ચેક લખો, જરાય ડર લાગે? હે, જરાય ન લાગે. શું કામ ન લાગે? એને ખબર છે મારી બેંકમાં આટલું બેલેન્સ છે, એટલે એને ચેક લખવામાં જરાય ડર ન લાગે. એમ જેને સંપૂર્ણપણે ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય હોય, નિષ્ઠા બંધાણી હોય, એને પછી એમ કેવું હોય કે ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારે છે અને તમામ અવતારો પાસે સામર્થ્ય ભગવાન સ્વામિનારાયણનું આપેલું છે, એમ કહેવામાં એને જરાય ડર ના લાગે, કારણ કે સંપૂર્ણપણે વાતને સમજી ચૂક્યો છે, સંપૂર્ણપણે. એવું પતિવ્રતાના અંગવાળો કઈ ન હગે, એને શું ડર લાગે કે રખે દ્રોહ થઈ જશે, તો રખે દ્રોહ થઈ જશે, તો કારણ કે એને હજુ બધું સમકક્ષ છે, એટલે એને દ્રોહનો ડર છે. જ્યારે પેલો સમજે છે હું જે કહું છું એમાં દ્રોહનો કોઈ સવાલ નથી, દ્રોહનો કોઈ સવાલ નથી. અને ભક્તજનો, દ્રોહ કોનું નામ કહેવાય જરાક સમજો, એમ દ્રોહ કોને કહેવાય કે જેનું જે લેવલ છે એ લેવલ થઈ ને નીચા કહેવાય, આનામ દ્રોહ છે. ઘણી ફેરી તો બીજાનો દ્રોહ ન થજે એ ડરમાં ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ કરી બેસી છે આપણે, એનું કેમ કરવું કહો, એનો કોઈ વિચાર કર્યો? બીજાનો દ્રોહ ન થજે એ ડરમાં આપણે ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ કરીએ છીએ, એમ મધ્યના 9માં મહારાજ કીધું કે અમને બીજા અવતાર જેવા સમજે તે મારો દ્રોહ છે. અને હકીકત છે, એમ એ સર્જન ને કમ્પાઉન્ડર બધા ભેગા હોય એમાં કદાચ ભૂલમાં કોઈ કમ્પાઉન્ડરને એમ કહી દે કે આ એમ એ સર્જન છે ને તો એ દ્રોહ નથી થતો, કદાચ કહી દેતો. પણ સર્જન ડૉક્ટર હોય અને એને પછી કોઈ એમ કે આ પટ્ટાવાળો છે કે કમ્પાઉન્ડર છે તો દ્રોહ થાય કે ન થાય? ભગવાન સ્વામિનારાયણ એ સર્જન છે, એને બીજા અવતાર જેવા કહે તો પટ્ટાવાળા કીધા છે, એ ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ છે. માટે ભગવાનનો ભક્ત કદી પણ ભગવાન સ્વામિનારાયણને બીજા અવતાર જેવા છે એવો સંકલ્પ ન કરે. કહેવાની તો વાત ક્યારે, સંકલ્પ ન કરે. અહીંયા મહારાજે કે પાજી પાળાની છયામાં દબાઈ નહીં એમ, એવી રીતે સુરવીરપણું રાખવું. અને લોકમાં એમ કહે છે જે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ પણ એ શાસ્ત્રનો મત નથી. કોઈ એમ કે આપણે તો બધા હરખા હોવા જોઈએ, ખોટી વાત. મહારાજ કે એ સાધુનો મત જ નથી. એને પછી કેવું થાય ખબર, જેને સંપૂર્ણ નિષ્ઠા બંધાય એને પછી ભગવાનનો ખરેખરો ભક્ત હોય, ભગવાનના ખરેખરા સંત હોય, જેને આજ્ઞા ઉપાસના નિષ્ઠા બરાબર દ્રઢ થયેલી હોય, એની વિશે સહજ હેત વધે, સહજ હેત થાય, કરવું ન પડે, સહજ થાય. અને પછી કોઈ એની સાથે છેડા કરે, કોઈ એની સાથે અન્યાય કરે, તે વખતે આ ભક્તથી સહજ એનો પક્ષ લેવાય જવાય, સહજ લેવાય જવાય. અને ત્યારે કોઈ એમ કે સંત હોય તો સહજ એનો પક્ષ લેવા જાય, તમે આમ કેમ કરો, આનો કેમ પક્ષ લો. મહારાજ કે તો લેવાય જાય, લેવો નથી પડતો, સહજમાં લેવાઈ જાય. અને એમ જો ન હોય તો વડતાલમાં જે વખતે ગોપાળાનંદ સ્વામી ઉપાધિ કરી ત્યારે બે સામેમાં સાધુ જ હતા. ગોપાળાનંદ સ્વામી પણ સંત હતા, સામે સ્વામીને ઉપાધિ કરાવનારા પણ સંત હતા. એ વખતે સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી તાબડતોબ વડતાલ પહોંચ્યા અને સ્વામી ગોપાળાનંદ સ્વામીનો જ પક્ષ લીધો. જો સાધુને સમદ્રષ્ટિ હોય તો કોઈનો લેવો જોઈએ ને, એ તો બેનો લેવો જોઈએ. પણ ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીનો જ પક્ષ લીધો અને બીજા સાધુને વડતા થકા કીધું કે શું તેમ બધી આદરી છે. ગોપાળાનંદ સ્વામીને ધોળા પહેરાઈને ઘેરે મોકલી દેવાનો સંકલ્પ થયા હતા. કહો સ્વામી જ્યાં સર્વોપરી નિષ્ઠા જેમ છે એમ કહેવા માંડી ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે આ બધો હું ખેલ આજ રહ્યો છે, એટલું યાદ રાખજો. આ યોગી વર્ય તો જરાક અંતરદ્રષ્ટિ કરે તો મહારાજ એને ધામમાં તેડી જશે અને તમારા બધાના આંડલા અભડાઈ જશે. એમ સ્વામી વાતોમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. અહીંયા પણ મહારાજ કે ભગવદીને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખો, અભક્તનો કોઈ દિવસ ન રાખો. એવામ દેહનો સંબંધી હોય તોય ન રાખો. દેહનો સંબંધી તો દેહ રહેશે ત્યાં સુધી રહેવાનો છે, ભગવાનના ભક્ત અને ભગવાનના સંતની સાથે તો કાયમને માટે નિવાસ કરીને રહેવાનો છે. માટે પક્ષ તો એનો જ રાખો લો. અને પૂર્વે જેટલા જેટલા ભક્તો થયા છે તેમણે પણ હંમેશા ભગવાનને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, પણ અભક્તનો કોઈ દિવસ રાખ્યો નથી. અને જો વિમુખનો પક્ષ રાખશે, જે ભગવાનનો ભક્ત નથી એનો પક્ષ રાખશે, તો આને આ જન્મે વિમુખ થશે અથવા તો બીજા જન્મે વિમુખ થશે, જરૂર વિમુખ થશે. કારણ કે એની સાથે હેત બંધાય, જેનો પક્ષ રાખશે એની સાથે હેત બંધાશે, અને જેની સાથે હેત બંધાય એના ગુણ સહજ જીવની અંદર આવે છે. અતે વિમુખ છે જેને ભગવાનની નિષ્ઠા નથી, જેને ભગવાનની આજ્ઞાની સાથે મતલબ નથી, એની સાથે હેત બંધાય તો એની પાસે મળે હું કો આપણને એ શું મળે, કશું મળે નહીં. ભગવાનના ભક્તને તો કેવો પક્ષ હોવો જોઈએ, મહારાજે લોયાના છઠ્ઠા વચનામૃતની અંદર અને લોયાના છઠ્ઠા વચનામૃતની અંદર બતાવ્યું. મહારાજ કે એવો ભગવાનના ભક્તનો પક્ષોની હેત હોય કે પોતાને એકડ મલ કરીને કાઢી મૂક્યો હોય, બારણે જઈને રોતો હોય, અને એ વખતે કોઈક આવીને ભગવાનના સંતનું ઘસાતું બોલે કે ભક્તનું ઘસાતું બોલે તો એના મોઢામાંથી શબ્દ નીકળે, આલી શું મળ્યો વેતો થા. એ મને ગમે એટલું દુખવે ને ગમે એટલું કહે, તેમ છતાં એ તો મારા મોક્ષના કરતલ છે ને, હું તો એનો વેચાણ છું એમ, અને એ જ મારા મોક્ષના કરતલ છે. મારા લોયાના છઠ્ઠા વચનામૃતમાં કીધું કો. પણ આ એ આમાં જોડાઈ જાય નહીં. અને સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. કેવો ઇતિહાસ છે, જેતલપુરમાં જયારે મંદિર બાંધવું હોય ગંગામાં ના પાડી, ગંગામાંનું મકાન નડતું હતું. ગંગામાં કે આ મકાન આજથી મેં તમને આપ્યું, પણ હું ધામમાં જાઉં પછી પાડો, આ મકાનમાં મહારાજ બહુ રહ્યા છે, પ્રસાદનું છે, માટે મારે આમાં જ રહેવું છે. કે કેદી મરે કઈ નક્કી, 10-20-25 વર્ષ કાઢી નાખે તો, અને કોઈ પણ કાર્ય કરવાની ત્વરા જાગે ને પછી એક પલ પણ રોકાવું કઠણ પડે. જીવને ત્વરા એટલી પરમાત્મે આપેલી છે, સમજાય? શું કામ આપી ખબર? કે આ જીવ મારામાં જોડાઈ જાય, એટલે પરમાત્માએ એટલી ત્વરા જીવની અંદર આપી છે હૃદયમાં. પણ જીવને અવળું ફેંટ્યું. ત્વરા પ્રગટવી જોઈએ ભગવાનને હમણાં મળી લો, એક ક્ષણ મોડું ન થવું જોઈએ, આવી ત્વરા પ્રગટવી જોઈએ. એને બદલે એની વિષયની ત્વરા પ્રગટી લો, એવી ત્વરા ભગવાને આપી છે કે પછી રહી ન હગે. એમ તો ગંગામાં ને કીધું કે આ મકાન ખાલી કરો, તમને બીજે સરસ કરી દીધું કે નહીં, હું ધામમાં જાઉં પછી. અને ઓલે હરિભક્ત બધાને ત્વરા જાગી કે હવે તો સંતોને મંદિર જલ્દી બનાવવું છે. પછી ગંગામાં કોઈ રીતે હા ન પાડે ને પછી ગંગામાં આઈડિયા કરીને અમદાવાદ મોકલ્યા કે તમને મહારાષ્ટ્રને કંઈક કામ છે, બોલાવે છે. અને ગયા અમદાવાદ અને પાછળથી મકાન પાડી નાખ્યું ને ગંગામાં બે ચાર દિવસ આવીને ત્યાં તો પાયા ખોદીને પૂરી હતી દીધા મંદિરને. અને આવીને ગંગામાં જોયું ને ખીજાણાઓ લાલ પીળા થઈ ગયા. અને જેમ ઠીક પડે એમ સંતો હરિભક્તોને ગાળ્યો મેળે દેવા, આવા ને તેવા નામ ને તેમ. ત્યાં એક બેગધારી બાવો નીકળ્યો ગંગામાં ને કે માજી વાત તમારી સાચી છે, એ વાત છે કે મને તો કેદાળાને ખબર છે, આ બધા સ્વામિનારાયણના ટૂંડિયા બધા એવા જ હોય કે એના હરિભગતમાં કાંઈ દમ ન હોય કે એવા જ બધા હોય કે આ તો તમે ભોળા તે ભોળવાઈ ગયા હતા. એમ ગંગાબાઈ પક્ષમાં ભીડ્યો ને ગંગાબાઈ ઈટોડો લીધો હાથમાં, વેતો થતો કે હું મારા સાધુને ગમે એમ કહું, હું મારા હરિભક્તને ગમે એમ કહું, પણ તારાથી કેમ કહે? હાલ તો થાય ને તો એક આ પાણો ફેંકીશ ને, એક પાણો ઝીકીશ તો તોલો તોડી નાખીશ કે. આ નામ પક્ષ કહેવાય. જ્યારે સંપૂર્ણ નિષ્ઠા બંધાય છે ત્યારે ભગવાનના ભક્તનો ભગવાનના સંતનો આવો પક્ષ રહે છે. આ દેહ હોય તો ક્યારેક બની શકે, સમજાય? ક્યારેક શક્ય બને કે દેહનો ધર્મ જયારે આવે ત્યારે આડોળું થોડું ઘણું થાય, પણ હૃદયમાંથી પક્ષ કદી નીકળે નહીં. જયારે જેમ છે મહિમા સમજાય ત્યારે. મહારાજ કે ભગવાનના ભક્તને તો ભગવાનના ભક્તનો જ પક્ષ રાખવો જોઈએ, પણ વિમુખજીનો કદી રાખવો જોઈએ નહીં. વિમુખજીનો પક્ષ ત્યાગો. આ અમારી વાર્તાને સર્વે અતિ દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ મધ્યનું પાંચમું થયું. હવે મહારાજ છઠ્ઠા વચનામૃતને સમજાવે છે. આપણે પ્રયાસ કરીએ મહારાજ શું કહે છે સમજવા માટે. સંવત 1878 ના શ્રાવણ સુદી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વેદી ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે કીર્તન રાખો, હવે ભગવત વાર્તા કરીએ. સર્વે મુને હાથ જોડીને બેઠા. શ્રીજી મહારાજ બોલ્યા છે આ સંસારમાં કેટલાક યવન સરખા જીવો હોય તે એમ કહે છે જે ગંગાજીનું પાણી ને બીજું પાણી એ બે સરખા જણાય છે અને શાલિગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે અને તેમજ તુલસી ને બીજા ઝાડ તે સરખા જણાય છે અને બ્રાહ્મણ ને શુદ્ર તે પણ સરખા જણાય છે અને ઠાકોરજીની પ્રસાદીનું અન્ન ને બીજું અન્ન તે બે સરખા જણાય છે અને એકાદશી દિવસે ભૂખ્યારી અને બીજે દિવસે ભૂખ્યારી એ બે સરખા જણાય છે અને સાધુ ને અસાધુ બે સરખા જણાય છે. તે માટે આ વિધિ નિષેધનો જે વિભાગ તે મોટા પુરુષ કહેવાયા તેણે શા સારું શાસ્ત્રમાં કહ્યો છે એમ દ્રષ્ટિ દુષ્ટમતીવાળા છે. દુષ્ટમતીવાળા જે જીવ છે તે કહે છે માટે સર્વે સંતને અમે આ પ્રશ્ન પૂછીએ છીએ જે એ વિધિ નિષેધનો વિભાગ મોટા પુરુષે શાસ્ત્રમાં કહ્યો છે તે સાચો હશે કલ્પિત છે? તે પ્રશ્ન ઉત્તર નાના નાના પરમહંસ હોય તે કરો. પછી નાના નાના પરમહંસ હતા તે બોલ્યા જે વિધિ નિષેધનો ભેદ સત્ય છે અને એમ ન હોય તો સ્વર્ગ નરક કેને માથે કહેવાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે નાના છે પણ સારી દિશ ઉપર સમજે છે એમ કહીને શ્રીજી મહારાજે તેનો ઉત્તર કરવા માંડ્યો છે મોટા પુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વે સત્ય છે. ત્યાં દ્રષ્ટાંત છે જે જેમ કોઈક મોટો શાહુકાર હોય ને તે કોઈને હુંડી લખી આપે ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી, પણ રૂપિયા સાચા છે તે જ્યારે હુંડી જે શાહુકારની ઉપર લખી હોય તેને આપે ત્યારે હુંડીમાંથી જ રૂપિયાનો ઢગલો થાય છે. તે મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારનું કલ્યાણ થાય છે. જેમ હુંડીમાંથી રૂપિયા નિસરે છે તેમ, અને જે સમર્થ શાહુકારે હુંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવો, અને તેને તે શાહુકારના પ્રતાપની ખબર જ નથી તેમ નારદ સનકાદિક વ્યાસ વાલ્મીકિ ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ઠ જાણવો, અને વળી જે નાસ્તિક મતિવાળા હોય તેને એમ સમજાય જે બીજા સમજાય છે જે બીજા પાણામાં અને ઠાકોરજીની મૂર્તિમાં શો ફેર છે, સર્વે પાણા એક સરખા છે, ને પરણેલી સ્ત્રી ને ન પરણેલી સ્ત્રી તેમાં શો ફેર છે, સર્વે સ્ત્રી સરખી છે, અને ઘરની સ્ત્રી ને મા બેન તેમાં શો ફેર છે, સર્વેનો સરખો જ આકાર છે, અને રામકૃષ્ણાદિક જે ભગવાનની મૂર્તિઓ તે પણ સર્વે મનુષ્ય જેવી છે, માટે અધિક ન્યૂનો ભાવ તો માણસે કલ્પીને ઊભો કર્યો છે, પણ શું કરીએ, માણસ બેળું રહેવું તે માણસને આયે આ કહી જોઈએ, પણ વિધિ નિષેધનો માર્ગ છે તે ખોટો છે એમ પાપી એવા જે નાસ્તિક તે પોતાના મનમાં સમજે છે, માટે જેની આવી જાતની બોલી સાંભળીએ તેને પાપિષ્ઠ જાણવો ને નાસ્તિક જાણવો, અને એને ચાંડાળ જાણીને એનો કોઈ પ્રકારે સંગ રાખવો નહીં.